Mahinda Samarasinghe.
Garu Niyojakarga Sabhapathumani. Athigaru Janapithumata ethumage me vashishya parliamentwe ganna avasthavedi. Mage prasansava pirinamanna kemathi. Ethuma rata perata thiyala rata palunu tanda thiyala hama vitama hitana kriya karana nayakayak hatiyata. E wagema game janathawage hadagasma balaporuttu paramartha deergha deshapalana gamanak haraha watahagena hama vitama sitana katiyutu karana නායකෙක් හැටියට එතුමා නිවැරදි තීරණ ගන්න කාර්යක්ෂමව නායකත්වය ලබා දෙන්න ඉදිරිපත් වෙලා තියෙනවා. එතුමාගේ ජනාධිපති ලේකම් කාර්යාලයේ යටතේ මේ වෙනකොට ජාතික වැඩසටහන් ගණනාවක් ක්‍රියාත්මක කරන්න එතුමා පියවර අරන් තියෙනවා. ජාතික ආහාර නිෂ්පාදන වැඩසටහන, වගා සංග්‍රහමය, මත්ද්‍රව්‍ය නිවාරණ වැඩසටහන, දරුවන් සුරකමු වැඩසටහන, පෝෂණ වැඩසටහන්, පරිසර සංරක්ෂණ වැඩසටහන්, මෑතකදී ග්‍රාම ශක්ති වැඩසටහන ආරම්භ කරා, වක්ගඩු නිවාරණ වැඩසටහන, ඒ වගේම ඩෙංගු උවදුර පිළිබඳවත් එතුමා කාර්යසාධන බලකායක් ජනාධිපති ලේකම් කාර්යාලය යටතේ පිහිටවලා ගමේ ජනතාව රටේ ජනතාව බලාපොරොත්තු වෙන විදිහට එතුමා මේ ජාතික වැඩසටහන් වලට නායකත්වය දෙන්න කටයුතු කරලා තියෙනවා කියන එක බොහොම ආඩම්බරයෙන් මම මේ අවස්ථාවේදී මතක් කරලා දෙන්න කැමතියි. අපි ඇත්ත වශයෙන්ම මේ වැඩසටහන් දිස්ත්‍රික් මට්ටමෙන් නිතර නිතර සමාලෝචනයටත් ලක් කරනවා. මාසික සැරයක් කලුතර දිස්ත්‍රික්කයේ ඒ සමසභාපතිවරයා හැටියට මම මේ රැස්වීම මෙහෙමනකොට අපි න්‍යායපත්‍රයට හැම මාසෙම ඇතුල් කරනවා මේ වැඩසටහන්. එතකොට මේ වැඩසටහන් කලුතර දිස්ත්‍රික්කයේ තුල මෙහෙවන නිලධාරීන් වාර්තා කරන්න ඕනේ රැස්වීම වලට ඇවිල්ලා ඊට කලින් මාසේ ගත්ත පියවරවල්. එතකොට ඒක සමාලෝචනය ලක් වෙනවා. කතා බහට ලක් වෙනවා. අඩුපාඩු තියෙනවා නම් අපි නිවැරදි කරනවා. ඉතින් මේ වගේ බොහොම ගැඹුරුව හිතලා ගැඹුරුව ආවට ගියාට නෙවෙයි ගැඹුරුව ක්‍රියාත්මක වෙන වැඩසටහන් එතුමා නිර්මාණය කළා අද ක්‍රියාත්මක කරලා තියෙනවා. දැන් ගන්න ආහාර නිෂ්පාදන වැඩසටහන. ඒ ආහාර නිෂ්පාදන වැඩසටහන උද්දමනයටත් උත්තරයක්. මොකද එතුමා කැබිනට් මණ්ඩලයේ ප්‍රධානිය හැටියට ඒ නායකත්වය දෙන ගමන් ජීවන වියදම් අනුකමිටුව කැබිනට් අනුකමිටුවට ඒ ඉඩ අවස්ථා දෙන ගමන් ඒ සමාලෝචනය කරලා යෝජනා ඉදිරිපත් කරන්න එතුමා තේරුම් අරන් තියනවා උද්දමනය මේ රටේ අඩු කරන එකම ක්‍රියාමාර්ගය තමයි නිෂ්පාදනය වැඩි කිරීම. වෙන මාර්ගයක් නැහැ. උද්දමනය ඒ වේගය පාලනය කරන්න පුළුවන්. හැබැයි උද්දමනය අඩු කරලා නැහැ කිසිම රටක්. මොකද අපි ගන්න දේශපාලන තීරණ මත ওই padi wedi kirim වගේ දේවල් මත ඇත්ත වශයෙන්ම උද්දමනය අඩු කිරීම ඕනම රජයකට අපහසු ක්‍රියාවක් වෙනවා. මොකද ඒව අඩු කරන්න බෑනේ දුන්නට පස්සේ ඒව සදහටම ඇතුල් වෙලා තියෙන අයවැය පරතරය වැඩි වෙනවා. අපි රුපියල් 10000ක් දුන්නා තමයි. හැබැයි ඒ රුපියල් 10000 නිසා අපිට තවත් අපේ ආදායම් වැඩි කිරීමේ ක්‍රියාමාර්ග වලට යන්න ඕන. බදු පැන වෙනවා. ආදායම් වැඩි කරන්න අපි යනකොට මුදල් අච්චු ගන්න බෑනේ. මුදල් අච්චු ගන්නකොට තවත් උද්දමනේ වැඩි වෙනවා. ඉතින් ඒ නිසා එතුමා මේවා සියල්ලක්ම තේරුම් අරන් තමයි එතුමා මෙවැනි ජාතික වැඩසටහන් විශේෂයෙන්ම මේ ආහාර නිෂ්පාදන වැඩසටහන, ග්‍රාම ශක්ති වැඩසටහන මෙවැනි වැඩසටහන් හරහා එතුමා බලාපොරොත්තු වෙන්නේ රටේ ජනතාවට අතහිත දෙන ගමන් ජනතාවට අතහිත දීමක් තුලින් රටේ ඒ අත්‍යවශ්‍ය භාණ්ඩ නිෂ්පාදනයට පියවර අරගෙන අපිට අවශ්‍ය නිෂ්පාදනය වැඩි කරලා අතිරික්තයක් තියෙනවා නම් ඒවා අපනයනය කළා ඒ හරහා විදේශ විනිමයත් ලබා ගැනීමේ ක්‍රියාමාර්ගවලට යන්න. ඒ නිසා එතුමා බොහොම ගැඹුරුව හිතලා තමයි මේ සියල්ලක්ම නිර්මාණය කරලා අද හැම දිස්ත්‍රික්කයේම මේ වැඩසටහන් ක්‍රියාත්මක වෙනවා. ජනාධිපති ලේකම් කාර්යාලයෙන් අධ්‍යක්ෂණ කටයුතු නිතර නිතර කරනවා. එතුමත් වාඩි වෙනවා දිසාපතිවරු සමග දිස්ත්‍රික්කවලටත් එතුමා ගිහිල්ලා සමාලෝචන කරනවා මේ වැඩසටහන් කොහොමද ක්‍රියාත්මක කරන්න කියලා. ඒ වගේම නියෝජ්‍ය කාර්ක සභා සභාපතිතුමනි, අපි එතුමා කටයුතු කරලා තියෙන ආකාරය දිහා බැලුවම ජනවාරි ඒ අටවෙන්දා විප්ලවයෙන් පස්සේ එතුමා අර දවස් 100 රජය බිහිවුණු අවස්ථාවේදී එතුමා සමත් වුණා 19 සංශෝධනය අපේ ව්‍යවස්ථාවට ඇතුල් කරන්න. ඒ වෙලාවේ අත් වශයෙන්ම මේ පාර්ලිමේන්තුවේ බහුතරය තිබ්බේ ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයට. 145 අපේ පැත්තේ හිටියේ. ඒ 145 නැතුව කවදාක්වත් 19 සංශෝධනය ව්‍යවස්ථාවට ඇතුල් කරන්න බෑ. මොකද ඒ 2/2 අවශ්‍යයි ව්‍යවස්ථාවක් සංශෝධනය කරනකොට 2/2 අවශ්‍යයි. එතුමා ඒ වැඩපිළිවෙලට අගමැතිතුමා සමග නායකත්වයේ දීලා එතුමා දවස් 3-4ක් මට මතකයි පාර්ලිමේන්තුවට නිතර නිතර ඇවිල්ලා ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයේ සන්ධානයේ විවිධ කොටස් රැස් කරලා එක්සත් ජාතික පක්ෂයේ මන්ත්‍රීවරුන් තඹු වෙලා විපක්ෂයේ අනිත් TNA ජනතා විමුක්ති පෙරමුණ වගේ දේශපාලන පක්ෂත් සමගත් සාකච්ඡා කළා. එතුමා සමත් වුණා ඒ 3/2 19 සංශෝධනය ඉදිරිපත් කරපු අවස්ථාවේදී ලබා දෙන්න. ඒ අත් වශයෙන්ම ඒ 19 සංශෝධනය හරහා තමයි එතුමාගේ බලතල පවා කප්පාදු කිරීමක් වුණේ. එතුමා 19 සංශෝධනය ගේන්න ඉස්සෙල්ලා මම හිතන්නේ ශ්‍රී ලංකාවේ විතරක් නෙවෙයි ජාත්‍යන්තරයේ දේශපාලන ඉතිහාසයේ ප්‍රථම වතාවට මෑත ඉතිහාසයේ නායකයෙක් අස්සම් කරනවා කැබිනට් පත්‍රිකාවක් තමන්ගේ බලතල අහක් කරන්න කියලා අඩු කරන්න කියලා ওই බලයට ආපු හැටිය මේ අවුරුදු 5ක් නැත්නම් 6ක් ඉඳලා නෙවෙයි ඒ අසීමිත බලතල ප්‍රයෝජනට අරගෙන සමහරු කරා වගේ එහෙම කළා නෙවෙයි එතුමා ආපු හැටිය එතුමා කියනවා මගේ බලතල ඉවත් කරන්න මේවා වැඩි කියලා එතුමා කැබිනට් පත්‍රිකාවක් අස්සම් කළා එවනවා ඊට පස්සේ ඒක ශ්‍රේෂ්ඨ අධිකරණයට ගියාට පස්සේ තමයි හැම දෙයක්ම අහක් කරන්න බැහැ කියන එක ශ්‍රේෂ්ඨ අධිකරණයෙන් ප්‍රකාශ වෙන්නේ 3/2ක් මදි ජනමත විචාරණයක් ඕනේ කියලා ශ්‍රේෂ්ඨ අධිකරණයෙන් කියනවා 19 සංශෝධනයේ හරහා එතුමා පූර්වාදර්ශයක් එතුමා එක්සැම්පල් එකක් මේ රටේ විතරක් නෙමෙයි ජාත්‍යන්තරයේත් ස්ථාපිත වුණා කරා එතුමා බලලෝභී නායකයෙක් නෙවෙයි කියන එක එතුමා යහපත් නායකයෙක් රටේ අනාගත પરම්පරාව ගැන හිතන නායකයෙක් කියන එක එතුමා ඒ හරහා ලබා දුන්නා ඒ නිසා තමයි එතුමාව මේ ළඟදී නොබෙල් සම්මානයට පවා ඒ කෙටි ලයිස්තුවට ඇතුල් වුණේ බලන්න කොච්චර ආඩම්බරයක්ද කියලා අපිට අපේ රටේ නායකයා අපේ රටේ ජනාධිපතිවරයාව අපේ රටේ ප්‍රථම නායකයා හැටියට අපේ ඉතිහාසයේ ප්‍රථම අවස්ථාවට නොබෙල් සම්මාන කොමිටුවෙන් කෙටි ලයිස්තුවට එතුමාව ඉදිරිපත් කරනවා නොබෙල් සාම සම්මානය ලබා දිය යුතු කියන එක පුද්ගලයෙක් හැටියට ඉතින් මේවා ඇත්ත වශයෙන්ම සමාජයේ කතා බහට ලක් වෙන්න ඕනේ මේවා මේ එක පාරටම එන දේවල් නෙමෙයි එතුමාගේ හැසිරීමත් එක්ක ගොඩනැගීලා තියෙන තත්ත්වයන් මේවා එතුමාගේ ක්‍රියාකලාපය මෙහි ඉන්න තානාපති අංශවලින් ජාත්‍යන්තරයට ඒ අයගේ අගනුවරවලට දේශපාලන වාර්තා එවනකොට මෙතුමා මෙහෙම වැඩ කරන නායකයෙක් මෙහෙම කටයුතු කරන නායකයෙක් කියන එක ඒකට වාර්තා වෙනකොට මතයක් ඇති වෙනවා සුභවාදී මතයක් ඇති වෙනවා යහපත් මතයක් ඇති වෙනවා එනිසා තමයි මේ මෙහෙන් කවුරු හරි එවලා නෙමෙයි තුමාවේ කෙටිලයිස්තුවට ඇතුල් වුණේ. තුමාවේ කෙටිලයිස්තුවට ඇතුල් වුණේ එහෙන් ගත්ත තීරණයක් මත. තුමාට ඒක ලැබුණ එකද ලැබුණ නැති එකද නෙවෙයි ඇත්ත වශයෙන්ම අපි කතා කළ යුත්තේ. අපේ නායකයාට එවැනි පිළිගැනීමක් තියෙනවා කියන එක ඒ හරහා ප්‍රදර්ශනය වෙලා තියෙනවා. ඉතින් ඒ නිසා ඇත්ත වශයෙන්ම අපි හුඟක් ආඩම්බරයි අපේ නායකයා පිළිබඳ, අපේ ජනාධිපතිවරයා පිළිබඳ. එතුමා හැම විටම රට ගැන හිතන නායකෙක් හැටියට බලන්න එතුමා කී වතාවක් මේ අවුරුදු දෙකමාර තුළ අපේ රණවිරුවම්ව කවදක්වත් පාවා දෙන්නේ නැහැ කියන ප්‍රකාශය එතුමා කරා. දැන් එතුමා හිතනවා නම් ඇත්ත වශයෙන්ම එතුමාගේ ජාත්‍යන්තර ප්‍රතිරූපය ගැන එතුමා ওই වගේ ප්‍රකාශ කරන්නේ නැහැ. මොකද ජාත්‍යන්තරයේ සමහර අය කියනවා පිට රටින් විනිසුරු ගේන්න ඕනේ, මේවා හොයන්න ඕනේ, අපේ අධිකරණයේ ස්වාධීන නැහැ කියලා. හැබැයි එතුමා මෙහෙ විතරක් නෙවෙයි ওই ප්‍රකාශ කරලා තියෙන ජාත්‍යන්තරයටත් ගිහිලා ප්‍රකාශයක් කරලා තියෙනවා. ඒක එතුමාගේ යුතුකමක් හැටියට සලකලා එතුමායි ප්‍රකාශය කරලා තියෙනවා. මේ නිදහස අපිට ලැබිලා තියෙන එක අපිට අමතක කරන්න බෑ. කවුද අපිට මේ නිදහස දුන්නේ කියන එක අමතක කරන්න බෑ. දහස් සංඛ්‍යාවක් රණවීරව ජීවිත පරිත්‍යාගයෙන් තමයි මේ රට බෙදිලා තිබුණු රටක් එක්සේසත් කළා අපිට මේ නිදහස දුන්නේ. ලෝකේ දැකලා තියෙන දරුණුම තස්තවාදයක් සදහටම අපේ ජීවිතවලින් තුරන් කරන්න ඒ තුරන් කළා අපිට මේ නිදහස ලබා දුන්නේ. ඒ කවුරු හරි වැරදි කරා නම් ඒක වෙනම දෙයක්. පෞද්ගලික වශයෙන් හිතලා කවුරු හරි මේ හමුදාවේ කෙනෙක් වැරද්දක් කරා නම් ඒ නීතිමය කටයුතු කළ යුතුයි. ඒක වෙනම දෙයක්. හැබැයි සමස්තයක් හැටියට අපේ හමුදාවට හංගඩු ගන්න බෑ. අපේ හමුදාවට චෝදනා එල්ල කරන්න බෑ. දැන් බලන්න අර නේස්බි සාමිතුමා මේ ළඟදී ප්‍රකාශයක් කරා. එතුමා යෝජනාවක් ඉදිරිපත් කරලා මේ බ්‍රිතාන්‍ය පාර්ලිමේන්තුවේ එතුමා බොහොම පැහැදිලිව කිව්වා 40,000ක සිවිල් ජනතාව මැරිලා තියෙනවා කියලා එල්ල කරන චෝදනා අමූලික බොරුවක්. ඊට වඩා බොහොම අඩු සංඛ්‍යාවක් තමයි මැරුණේ. ඒකත් ඇත්ත වශයෙන්ම අපිට කියන්න බෑ හරියටම ගාන. හැබැයි එතුමා ඉඳන් කිව්වේ 5,000ක් 7,000ක් අතර පිරිසක් තමයි එතුමාගේ මතේ හැටියට මැරුණේ කියලා, නැත්තම් අතුරුදහන් වෙලා තියෙන්නේ කියන එක. බලන්න අද පත්තරවල දාලා තියෙනවා අපේ ජනාධිපතිතුමා ඒ සාමි ඒ නේස්පි සාමිතුමාට ලිඛිතව ප්‍රශංසා කරලා එතුමා ජනාධිපතිවරයා හැටියට ආරක්ෂා අංශයේ ප්‍රධානිය හැටියට සේනාධි නායකයෙක් හැටියට එතුමා ලියුමක් එවලා තියෙනවා සාමි නේස්පිතුමාට ස්තුතිය ප්‍රකාශ කරලා. ඉතින් කවුරුත් එතුමාට කිව්වේ නැහැ මේවා කරන්න කියලා. එතුමා ඒ ලියුම යවලා පත්තරේට දැම්මේ නැහැ ඔන්න මම ලියුමක් ලෙවල යවලා තියෙනවා කියලා. ඒක අද තමයි පත්තරේ වැටෙන්නේ එතුමා එහෙම දෙයක් කරලා තියෙනවා කියලා. තේවැනි නායකයෙක් අපිට ඉන්නේ. කමතේ කරන්න එපා. ඒ වගේම මේ රටේ විවිධ ජන කොටස් ඉන්නවා කියන එක, විවිධ භාෂා කතා කරනවා කියන එක, විවිධ ආගම් අදහන පිරිසක් ඉන්නවා කියන එක, විවිධ සංස්කෘතික පිළිවෙත් අනුගමනය කරන පිරිසක් ඉන්නවා කියන එක හිතේ තියාගෙන වැඩ කරන නායකයෙක්. ඒ නිසා තමයි එතුමාව 2015 ජනවාරි 8 වෙනිදා උතුරේ නැගෙන ජනතාව ඡන්දේ පාවිච්චි කරලා එතුමාව තෝරාපත් කරගත්තේ. එතුමා එදත් එහෙමයි, අදත් එහෙමයි, ඉදිරියටත් එහෙමයි. එතුමා ජාතිවාදයේ ප්‍රතික්ෂේප කරන නායකයෙක්. ඉතින් මේ වගේ යහපත් නායකයෙක් අපිට ඉන්න එක ඇත්ත වශයෙන්ම අපිට ලොකු ආඩම්බරයක් කියන එක මම විශේෂයෙන් කියන්න කැමතියි. දැන් බලන්න බොන් කොමිෂන් එක, බැඳුම්කර කොමිසම. දැන් මට මතකයි බැඳුම්කර කොමිසම ස්ථාපිත කරන්න එතුමා තීරණයක් ගත්ත අවස්ථාවේදී කී දෙනෙක් එතුමා විවේචනය කරද? විශේෂයෙන්ම මේ විපක්ෂයේ වාඩි වෙලා ඉන්න පිරිස් කිව්වා ඔන්න කොලේ වහලා ගහන්න යන්නේ, ඔන්න කුණු ටික ඔක්කොම කාපට් එකේ යටට තල්ලු කරලා දාලා මේ බොරුවක් කරන්නයි හදන්නේ, එක එක්කෙනාම ආරක්ෂා කරන්නයි හදන්නේ කියන එක. එතකොට
වර්ෂ ගරු ඇමෙත්තුමා ඒකාබද්ධ විපක්ෂේ අපි කිව්වේ නෑ ජනාධිපති කොමිසමක් අවශ්‍යයි කියන එක තමයි අපි කිව්වේ. එතුමාට අපි දෝෂාරෝපණය කරන්නේ නෑ, කොමිසම දාන්න කියන ඉල්ලීම තමයි අපි කරේ.
ඔබතුමා ඒ පැහැදිලි කිරීම කරපු එක හොඳයි. මම මේ ඒකාබද්ධ විපක්ෂයක් ගැන කතා කරේ නෑ. මම කිව්වේ විපක්ෂේ වාඩි වෙලා ඉන්න සමහර අය කිව්වා කියලා. ඉතින් සමුන්වංශය ඒක පැහැදිලි කරා. ඒක ගැටලුවක් නෑ අපිට. එතකොට අපේ ජනාධිපතිතුමා ඒ කොමිසම පත් කරා. ඒ කොමිසම පත් කරලා මේ එතුමාව විවේචනය කරාට මේක මේ වහලා දාන්නයි යන්නේ කියලා. මොකද්ද අද වෙලා තියෙන්නේ? අද මොකද්ද වෙලා තියෙන්නේ? ඒ කොමිසම ගෙනියන ආකාරයේ කොමිසම වෙන දේවල් පත්තරවල පළ වෙනවා, මාධ්‍ය එනවා, මාධ්‍ය විග්‍රහ කරනවා, ඊට පස්සේ ස්වාධීන තීරණ ගන්නවා, දේශපාලඥයෝ පවා ඒ කොමිසමට යනවා උත්තර දෙන්න. ඉතින් අපේ දේශපාලන ඉතිහාසයේ කවදාවත් මේක වෙලා නැහැ, මතක තියාගන්න. කවද ජනාධිපති කොමිසමක් ගෙනියන අවස්ථාවේදී ජනතාව දැනුවත් කරේ? ජනතාව මේ විදිහට දැනුවත් කරේ? කවදද දේශපාලන ඇඟිලි ගැසීම් වලින් තොරව ජනාධිපති කොමිසමක් ක්‍රියාත්මක වුණේ? කවදද මේ ජනාධිපති කොමිසමක් පිහිටවලා ඒ වාර්තා පාර්ලිමේන්තුවට ඉදිරිපත් වුණේ මහජනයාට දැනගැනීමට? ජනාධිපතිතුමා ඒ කොමිසම ලීලා කියලා තියෙනවා අටවෙන්දා වෙනකොට වාර්තාව ඉදිරිපත් කරන්න ඕනේ කියලා. එතුමා ඒක දැනටමත් ඇත්ත වශයෙන්ම ජනතාව අතරට ගිහිල්ලා තියෙන්නේ. ඒකට ගන්න තියෙන පියවර ගනි, පදනම් කරගෙන නීතිමය අංශ ක්‍රියාත්මක වෙයි. ඉතින් මේවා කළොත් තමයි ඇත්ත වශයෙන්ම අපේ රට දිහා බලන්නේ දේශීය වශයෙන් විතරක් නෙවෙයි ජාත්‍යන්තර වශයෙන් ශිෂ්ට සම්පන්න ශිෂ්ටාචාර ජනතාව ජීවත් වෙන රටක් කියලා. ඒ තත්ත්වයට අපි යන්න ඕනේ. ඊළඟට එතුමා ඒ රණවිරුවන් ආරක්ෂා කරන්න කටයුතු කරනවා වගේම රට පෙරට තියලා කටයුතු කරනවා වගේම එතුමා අන්තවාදයට හිස ඔසවන්න ඉඩ දෙන්නේ නැති නායකයෙක් කියන එක මම විශේෂයෙන් කියන්න ඕනේ. එනිසා තමයි ඇත්ත වශයෙන්ම අපි කියන්නේ විදාර ජනාධිපති ක්‍රමය තවදුරටත් තියාගන්න ඕනේ කියලා. මේ 19 වෙනි සංශෝධනයෙන් ඉතිරි කරගත්ත බලතල පදනම් කරගෙන එතුමාට ගන්න ඕන තීරණයක් නෙවෙයි මේක. එතුමාට ඒ තීරණය ගන්න බෑ, පාර්ලිමේන්තුවෙන් ඒ තීරණය ගන්න. පාර්ලිමේන්තුවෙන් ගන්න ඕනේ තීරණේ. දැන් බලන්න අද අර උතුරේ නියෝජ කාර්ක සභාපතිතුම උතුමා දන්නවා උතුරේ පළත් සභාවේ අධ්‍යාපන ඇමතුමා මොකද කරලා තියෙන්නේ. කොඩිය උස්සන්න එතුමා ජාතික කොඩිය උස්සන්න එතුමාට ආරාධනා කරාම එතුමා ඒක ප්‍රතික්ෂේප කරලා තියෙනවා. ඒ අන්තවාදී අදහස්, ඒ වැරදි අදහස්. උතුරේ ප්‍රධාන ඇමතුමා නොයෙකුත් අවස්ථාවලදී ජනතාව කුපිත කරන ප්‍රකාශ කරනවා. ඉතින් මේ වගේ දේවල් තියෙනකොට අපි ඒවා දැන දැන කොහොමද අපි ආණ්ඩුකාරවරයාට දීලා තියෙන බලතල ඉවත් කරගන්නේ? අපි කොහොමද විධායක ජනාධිපති ක්‍රමය අහක් කරගන්නේ? මේ බලතල මේ පාර්ලිමේන්තුවට දෙන්න බෑ. මේ පාර්ලිමේන්තුවේ ඔලුගෙඩි වෙනස් වෙනවා. එහෙන් මෙහෙට එනවා, මෙහෙන් එහෙට යනවා. අපිට සුවරයක් නෑ මෙහෙ මෙහෙට දුන්නොත් ඒ බලතල රට වෙනුවෙන් රටේ ඒකීයභාවය ආරක්ෂා කරන්න, ස්වාධීනත්වය ආරක්ෂා කරන්න ඒවා පාවිච්චි කරයි කියලා. ඉතින් මේ වගේ ඇත්ත වශයෙන්ම හොඳ නායකයෙක් අපිට ඉන්නවා. හොඳ පිළිගැනීමකට ලක් වෙලා තියෙන නායකයෙක් ඉන්නවා. රට ගැන හිතන නායකයෙක් ඉන්නවා. දේශපාලනය ගැන පමණක් හිතලා කටයුතු නොකරන නායකයෙක් ඉන්නවා. එනිසා එතුමත් එක්ක ඇත්ත වශයෙන්ම මට දේශපාලනය කරන්න ලැබීම මගේ භාගියක් හැටියට මම සලකන අතර එතුමාට මම සුභ පතනවා. බොහොම ස්තුතියි.
ගෞරව ඩග්ලස් සේවානන්ද. නන්රි ගෞරව பிரதி தவிசாளர் அவர்களே, ஜனாதிபதி அவர்கள் முதற்கொண்டு பிரதமர் அலுவலகம் அடங்கலாக மொத்தமாக 24 நிறுவனங்களுக்கான நிதி ஒதுக்கீடுகள் தொடர்பிலான குழுநிலை விவாதத்தில் கலந்து கொண்டு எனது கருத்துக்களை இங்கு தெரிவிக்க விரும்புகின்றேன். நமது நாட்டில் 19வது திருத்தச் சட்டத்தின் மூலமாக சுயாதீன ஆணைக்குழுக்கள் நியமிக்கப்பட்டதன் பின்னர் அந்த ஆணைக்குழுக்களுக்குமாக சேர்த்தே நிதி ஒதுக்கீடுகள் செய்யப்பட்டிருக்கின்றன. நமது நாட்டில் சுயாதீன ஆணைக்குழுக்கள் ஸ்தாபிக்கப்படுவதற்கு முன்னர் அது தொடர்பில் பாரியதொரு எதிர்பார்ப்பு கடந்த காலங்களில் மக்கள் மத்தியில் ஏற்படுத்தப்பட்டிருந்தது. மேற்படி சுயாதீன ஆணைக்குழுக்கள் ஸ்தாபிக்கப்பட்டு சில மாதங்கள் வரையில் நமது மக்கள் மத்தியில் இருந்த அந்த எதிர்பார்ப்பானது இன்று இருக்கின்றதா? இந்த சுயாதீன ஆணைக்குழுக்கள் ஸ்தாபிக்கப்பட்டதன் உண்மையான நோக்கங்கள் அவை? சுயாதீன ஆணைக்குழுக்களை ஸ்தாபிப்போம் என தேர்தல் காலங்களில் வழங்கப்பட்ட வாக்குறுதிகளுக்காக ஸ்தாபிக்கப்பட்டனவா, அல்லது இதே சுயாதீன ஆணைக்குழுக்களை ஸ்தாபித்து விட்டோம் என கூறுவதற்காக ஸ்தாபிக்கப்பட்டனவா? இந்த அரசை கொண்டு வந்ததாக கூறுகின்ற சிவில் அமைப்புகளின் வற்புறுத்தலுக்காக ஸ்தாபிக்கப்பட்டனவா போன்ற கேள்விகள் என்று நமது மக்கள் மத்தியில் ஏற்படும் வகையில் மேற்படி சில சுயாதீன ஆணைக்குழுக்களின் செயல்பாடுகள் அமைந்திருக்கின்றன என்பதையும் நான் இங்கு சுட்டிக்காட்ட வேண்டும். எல்லை நிர்ணய ஆணைக்குழு ஸ்தாபிக்கப்பட்டுள்ளது. இந்த ஆணைக்குழுவின் எல்லை என்ன? தேர்தலுக்கான வட்டாரங்கள் தொகுதிகளை மாத்திரம் நிர்ணயம் செய்வதா என்ற கேள்வி எழுகின்றது. நமது பகுதிகளை பொறுத்தவரையில் வன இலாகாவினர் வந்து எல்லைகளை போட்டு அது அவர்களுக்கு உரியதென காணிகளை ஒதுக்குகின்றனர். வனஜீவராஜிய திணைக்களத்தினர் வந்து எல்லைகளை போட்டு அது அவர்களுக்கு உரியதென காணிகளை ஒதுக்கின்றனர். தொல்பொருள் திணைக்களத்தினர் வந்து அது அவர்களுக்கு உரியதென காணிகளை ஒதுக்குகின்றனர். மகாவலி அபிவிருத்தி திணைக்கள அதிகாரிகள் வந்து எல்லைகளை போட்டு அது அவர்களுக்கு உரியதென காணிகளை ஒதுக்குகின்றனர். இந்த நிலையில் நமது மக்கள் எங்கே போய் குடியிருப்பது, எங்கே போய் தொழில் செய்வது என்ற நிலை நமது பகுதிகளில் தோன்றியிருக்கின்றது. இந்த நாட்டில் சுமார் 3 சகாப்த காலங்களாக பாரிய யுத்தம் ஒன்று நடந்தது என்பதையும் இதன் காரணமாக நேரடி பாதிப்பிற்கு உள்ளாகியிருந்த நமது மக்கள் வடக்கு கிழக்கு மாகாணங்களில் பல்வேறு பகுதிகளிலிருந்தும் தங்களது சொந்த காணி நிலங்களை விட்டு பல்வேறு பகுதிகளுக்கு இடம்பெயர்ந்து சென்றனர் என்பதையும் நான் இங்கு புதிதாக கூற வேண்டியதில்லை. அத்தகையதொரு நிலையில் நமது மக்களால் கைவிடப்பட்டிருந்த காணி நிலங்கள் பல வருட காலங்களாக பாவனையின்றிய நிலையில் மரங்கள் வளர்ந்து காடுகளாகிவிட்டுள்ளன. இவ்வாறு காடுகள் வளர்ந்த இடங்களெல்லாம் வனத்துறைக்குரியதென்றும் நமது மக்களால் கைவிடப்பட்டிருந்த கால்நடைகள் நடமாடும் பகுதிகளெல்லாம் வன ஜீவராசிகள் திணைக்களத்துக்கு உரியதென்றும் நமது மக்களது வரலாற்று வழிபாட்டு இடங்களையெல்லாம் மூடி மறைத்து விட்டு அது தொல்பொருள் திணைக்களத்திற்கு உரியதென்றும் எல்லைகள் பல்வேறு துறையினராலும் போடப்பட்டு கையகப்படுத்தப்பட்டால் நமது மக்கள் வேறெங்கே போவது என்றே கேட்க வேண்டியிருக்கின்றது. இந்த நிலையில் ஒவ்வொரு துறையினரும் தாங்கள் விரும்பிய வகையில் எல்லைகளை நிர்ணயிக்கின்ற நாட்டில் எல்லை நிர்ணய சபை எதற்கு என்ற கேள்வியை எமது மக்கள் மத்தியில் இன்று எழுந்துள்ளது. அந்த வகையில் நாட்டில் அனைத்து எல்லைகள் நிர்ணய பணிகளும் மேற்படி ஆணைக்குழுவின் கீழ் கொண்டு வரப்பட வேண்டும் என்கின்ற அவசியம் தற்போதைய நிலையில் வலியுறுத்தப்படுவதாகவே காணப்படுகின்றது. சுயாதீன ஆணைக்குழுக்களின் தேவை என்ன என்ற கேள்வி எழுகின்ற பொழுது நாட்டை நல்ல முறையில் கட்டியெழுப்புவதற்காக என்றொரு பதிலும் கிடைக்கின்றது. அப்படியானால் நாட்டை கெடுப்பவர்கள் யார் என்றொரு கேள்வி எழுகின்றது. அதற்கு அரசியல்வாதிகள் என்றொரு பதிலும் முன்வைக்கப்படுகின்றது. இந்த அரசியல்வாதிகள் யார்? தேர்தல்களில் மக்களால் தெரிவு செய்யப்படுகின்ற மக்களது பிரதிநிதிகள் என்பதே இதற்கான பதிலாகும். தேர்தல் என்பது எமது நாட்டில் ஜனநாயகத்தை பலப்படுத்துகின்ற ஒரு முறையாகவே இருக்கின்றது. மக்களால் கோரப்படுகின்ற அனைத்தையும் அரசியல்வாதிகளால் சுயாதீனமாக மேற்கொள்ள முடியாது என்ற நிலையிலே சுயாதீன ஆணைக்குழுக்கள் ஸ்தாபிக்கப்பட்டுள்ளதாகவும் சிலர் கூறுகின்றனர். இவ்வாறு மக்களால் தெரிவு செய்யப்படுகின்ற மக்கள் பிரதிநிதிகளிடமிருந்து கிடைப்பதில்லை என கருதப்படுகின்ற சுயாதீனமானது அதிகாரிகள் மூலமாக மக்களுக்கு நியாயமான முறையில் கிட்டுமா என்பதும் ஒரு சாரார் மத்தியில் நிலவுகின்ற கேள்வியாகவே இருக்கின்றது. இந்த கேள்வி எழுவதற்கு காரணமாக அனுராதபுர சிறைச்சாலையில் தடுத்து வைக்கப்பட்டிருக்கின்ற 3 தமிழ் அரசியல் கைதிகளின் வழக்கு தொடர்பிலான விடயம் முன்வைக்கப்படுகின்றது. இந்த 3 கைதிகளின் வழக்கு வவுனியா நீதிமன்றத்தில் விசாரிக்கப்பட்டு வந்துள்ள நிலையில் சாட்சிகளின் பாதுகாப்பு கருதி என்கின்ற காரணத்தை காட்டி இந்த வழக்கினை அனுராதபுரம் நீதிமன்றத்திற்கு மாற்றுகின்ற விடயம் குறித்தே இத்தகையதொரு நிலை நமது மக்களிடையே எழுந்துள்ளது. மத்திய வங்கி பிணைமுறை மோசடி தொடர்பிலான ஜனாதிபதி ஆணைக்குழு விசாரணையின் போது ஆணைக்குழு உறுப்பினர்களுக்கும் விசாரணை மேற்கொள்ளப்படுகின்ற கட்டிட வளாகத்திற்கும் சாட்சிகளுக்கும் சாட்சிகளின் குடும்பங்களுக்கும் பாதுகாப்பு வழங்குகின்ற நிலையில் மேற்படி மூன்று தமிழ் அரசியல் கைதிகள் தொடர்பான வழக்கின் சாட்சிகளுக்கு இந்த நாட்டில் பாதுகாப்பு வழங்க முடியாதா? பாரபட்சங்கள், புறக்கணிப்புகள், தவறுகள் அங்கிருந்து ஏற்படுகின்றன, ஏன் என்றே கேள்விகள் தோன்றுகின்றன. அரசியல்வாதிகள் சுயாதீனமாக செயல்படுவதில்லை என்ற நிலையே சுயாதீன ஆணைக்குழுக்கள் ஸ்தாபிக்கப்பட்டதாக கூறப்படுகின்ற நிலையில் ஸ்தாபிக்கப்பட்ட ஆணைக்குழுக்கள் மீது அரசியல் அழுத்தங்கள் செலுத்தப்படுகின்றனவா என்ற கேள்வியும் செலுத்தப்படுகின்றன என்றால் பிறகேன் இந்த சுயாதீன ஆணைக்குழுக்கள் என்ற கேள்வியும் இல்லாமல் இருக்க வழியில்லை. நமது நாட்டில் சுயாதீன ஆணைக்குழுக்கள் ஸ்தாபிக்கப்படுவதற்கு முன்பிருந்த நிலைகளையும் சுயாதீன ஆணைக்குழுக்கள் ஆரம்பிக்கப்பட்டதன் பின்னர் இன்றுள்ள நிலைமைகளையும் ஒப்பிட்டு பார்க்க வேண்டும். மாற்றங்கள் ஏற்பட்டுள்ளனவா? அந்த மாற்றங்கள் நமது மக்களுக்கு என்னென்ன பயன்களை அளித்துள்ளன என்பது தொடர்பில் முன்னேற்ற விவரங்கள் ஆராய்ந்து பார்க்கப்பட வேண்டும். அவ்வாறன்றி ஸ்தாபித்தோம் கைவிட்டோம் என்ற நிலை இருக்குமானால் மேலும் மேலும் மக்களது நிதியை நாம் வீண்விரயம் செய்து வருகின்றமைக்கு ஆட்பட்டு விடுவோம். சுயாதீன ஆணைக்குழுக்கள் அரசியலிலிருந்து விலகி செயல்பட வேண்டும். நீதி நியாயம், மனித உரிமைகள் மற்றும் அடிப்படை உரிமைகள் முறையாக பேணப்படுவது முக்கியமாகும். சட்டம் அனைவருக்கும் சமமாக இருப்பது அவசியமாகும் என ஜனாதிபதி மைத்ரிபால சிறிசேனா அவர்கள் வலியுறுத்தியுள்ளமையும் இங்கு மீண்டும் ஞாபகப்படுத்த விரும்புகின்றேன். அரசாங்க சேவை ஆணைக்குழு இன்று செயல்பாட்டில் இருக்கின்ற நிலையில் அரச நியமனங்கள், பதவி உயர்வுகள், இடமாற்றங்கள் என்பனவை யாவும் மேற்படி ஆணைக்குழு மூலமாகவே இடம்பெறுகின்றனவா என்ற கேள்வியும் நமது மக்களிடையே இல்லாமல் இல்லை. அண்மைக்கால கல்வித்துறை சார்ந்த நியமனங்கள், பதவி உயர்வுகள், சமூர்த்தி துறை சார்ந்த நியமனங்கள் போன்றவை தொடர்பில் எமது மக்களிடையே மேலும் விரக்தி நிலை ஏற்பட்டு வருவதையே அவதானிக்கக்கூடியதாக இருக்கின்றது என்பதை இந்த இடத்தில் வலியுறுத்த விரும்புகின்றேன். பொதுவாக இந்த நாட்டு மக்களிடையே அரச நியமனங்கள் தொடர்பில் பல காலமாக நிலவி வந்த அதிருப்தி நிலையானது சுயாதீன அரசாங்க சேவை ஆணைக்குழு ஸ்தாபிக்கப்பட்டதன் பின்னரும் தொடர்வதையே ஊடகங்களில் வெளிவருகின்ற செய்திகள் ஊர்ஜிதப்படுத்தி கொண்டிருக்கின்றன. இந்த நாட்டில் ஏற்கனவே இருக்கின்ற ஏற்பாடுகளை நடைமுறைப்படுத்தாமல் இருப்பது பல்வேறு பிரச்சனைகளுக்கு சிக்கல்களுக்கு காரணமாகி இருக்கின்றன. அந்த வகையில் முன்னாள் ஜனாதிபதி ரணசிங்க பிரேமதாச அவர்களால் கொண்டு வரப்பட்ட 1990 15 இலக்க சுற்றறிக்கையின் பிரகாரம் அரச நியமனங்களில் இனவீதாசாரத்தை பேணும் வழிமுறைகளை அரசாங்க சேவைகள் ஆணைக்குழுவும் தேசிய போலீஸ் ஆணைக்குழுவும் பின்பற்றுவதற்கு ஏற்ற நடவடிக்கைகள் முன்னெடுக்கப்பட வேண்டும் எனவும் இந்த ஆணைக்குழுக்களின் உறுப்பினர்கள் தொடர்பில் இந்த இனவீதாசாரம் பேணப்பட வேண்டும் எனவும் இந்த சந்தர்ப்பத்தில் வலியுறுத்த விரும்புகின்றேன். அதேபோன்று தேசிய போலீஸ் ஆணைக்குழு ஸ்தாபிக்கப்பட்டதன்று போலீஸ் துறையில் ஏற்பட்டுள்ள மாற்றங்கள் தொடர்பிலும் இன்னும் தெளிவற்ற நிலைமைகளை மக்கள் மத்தியில் காணப்படுகின்றன. வழக்குகளை தாக்கல் செய்வதில் போலீஸார் அதிக சிரத்தை காட்டுவதில்லை என நீதிமன்ற எச்சரிக்கைகள் விடுவிக்கப்படுகின்றன. மனித உரிமைகள் ஆணைக்குழுவிற்கு வருடந்தோறும் சுமார் 9,000-10,000 இடப்பட்ட முறைப்பாடுகள் கிடைக்கப்பெறுவதாகவும் இதில் அதிக அளவிலான முறைப்பாடுகள் சித்திரவதைகள் தொடர்பிலானவை என்றும் கூறப்படுகின்றது. இத்தகைய விடயங்களில் போலீசார், மனித உரிமைகள் ஆணைக்குழு, போலீஸ் ஆணைக்குழு என்பன இணைந்து பணியாற்ற வேண்டியுள்ளன. எனினும் நமது நாட்டில் அத்தகைய ஒரு நிலைப்பாடு பேணப்பட்டு வருகின்றதா என்பது கேள்விக்குறியாகும். அதே நேரம் மனித உரிமைகள் ஆணைக்குழுவானது பேருக்கு மாத்திரம் இருந்துவிடாது, பலமான முறையில் செயல்பட முன்வர வேண்டியது அவசியமாகும் என்பதுடன் கிடைக்கின்ற முறைப்பாடுகளை உடனுக்குடன் விசாரிப்பதற்கும் கரிசனை காட்ட வேண்டும். ஒரு யுத்த சூழல் கடந்த நிலை மாற்று காலத்தில் தேசிய நல்லிணக்கத்தை நோக்கிய பாதையில் நாம் நிற்கின்றோம் என்பதை மனித உரிமைகள் தொடர்பில் செயலாற்றுகின்றவர்கள் மறந்துவிடக்கூடாது. இந்த வருடத்தின் முதல் 3 மாதங்களில் அடிப்படை உரிமை மீறல்கள் தொடர்பில் மனித உரிமைகள் ஆணைக்குழுவிற்கு 1228 முறைப்பாடுகள் கிடைக்கப்பெற்றுள்ளதாக கூறப்படுகின்றது. ஒருவர் மற்றவரது உரிமைகளை மீறாதிருக்கும் நிலையை ஏற்படுத்த வேண்டியது ஒரு அரசின் கடமையாகும். அத்தகைய கடமைகள் ஒழுங்குறை நிறைவேற்றப்படாத நிலையில் மனித உரிமையானது அரசின் மீது அல்லது அரசுக்கு எதிராக எழுப்பப்படுகின்ற தனிமனித கேள்விகளாகவே தற்காலத்தில் உருவெடுத்துள்ளன. இது தொடர்பில் அரசு அவதானம் செலுத்த வேண்டும் என கேட்டுக்கொள்கின்றேன். சுயாதீன ஆணைக்குழுக்கள் சுயாதீனமாகவும் அதே நேரம் சுயாதீன ஆணைக்குழுக்கள் மீது எமது நாட்டு மக்கள் கொண்டிருந்த எதிர்பார்ப்புகள் சேர்ந்து விடாத வகையிலும் செயல்பட வேண்டும். அதற்குரிய சூழலை உரிய அனைத்து தரப்பினரும் இணைந்து ஏற்படுத்த வேண்டும். மேற்படி சுயாதீன ஆணைக்குழுக்கள் மீது மக்கள் சந்தேகம் கொள்கின்ற வகையிலான செயல்பாடுகள் தவிர்க்கப்பட வேண்டும். சில ஆணைக்குழுக்களுக்கென ஒதுக்கப்படுகின்ற நிதியானது உரிய காலகட்டத்தில் செலவு செய்யப்படாமல் திரசேரிக்கு மீள திரும்புவதாகவும் கணக்காய்வாளர் தலைமை அதிபதி அலுவலகத்திலிருந்து தகவல் கிடைத்துள்ளதாக அண்மையில் ஒரு செய்தி ஊடகங்களில் வெளியாகியிருந்தது. இந்த செய்தி உண்மையானால் இத்தகைய நிலைமைகள் ஏன் ஏற்படுகின்றன என்பது தொடர்பில் ஆராயப்பட வேண்டும். இந்த அரசு ஆட்சி விடமேறிய ஆரம்ப காலகட்டத்தில் அதிகம் பேசப்பட்டிருந்த இலஞ்சம் அல்லது ஊழல் பற்றிய விசாரணைகள் ஆணைக்குழுவுக்கு இன்று என்ன நடந்துள்ளதென்றே தெரியாத அளவுக்கு நிலைமை மாறிவிட்டுள்ளது. குற்றங்கள் சுமத்தப்படுகின்ற நபர்களது பாதுகாப்பினை உறுதிப்படுத்துவதற்கும் சமூகத்தில் அவர்களுக்கு இருக்கின்ற நட்பெயரை பாதுகாப்பதற்கும் உரிய நடவடிக்கைகள் எடுக்கப்படுவதும் ஒருவரால் ஒரு குற்றச்சாட்டு ஒருவர் ஒரு நபர் மீது சுமத்தப்படுமானால் அது உண்மையானதா பொய்யானதா என்பதை குறித்து ஆராய்ந்து அதனை உறுதிப்படுத்தும் வகையில் அதனை பகிரங்கப்படுத்தாது குற்றம் சுமத்தப்பட்டவர் மீது வீண் பழிகள் சுமத்தப்படாத வகையிலான ஏற்பாடுகளை மேற்கொள்ளுவதும் பொய் குற்றச்சாட்டுகளை சுமத்துவோருக்கு எதிரான சட்ட நடவடிக்கைகள் எடுக்கப்படக்கூடிய சூழ்நிலைகளும் உறுதிப்படுத்தப்பட வேண்டியதும் அவசியமாகும். இந்த விடயம் தொடர்பில் மேற்படி ஆணைக்குழு கவனம் செலுத்த வேண்டும் என கேட்டுக்கொள்கின்றேன். உச்ச நீதிமன்றங்கள் மேல் நீதிமன்றங்கள் மற்றும் மேன்முறையீட்டு நீதிமன்றங்களில் போதிய அளவு தமிழ் மொழி மூலமான நீதிபதிகளை நியமிப்பதற்கும் வடக்கு கிழக்கு மாகாணங்களில் செயல்படுகின்ற நீதிமன்றங்களில் மேலதிகமாக நீதிபதிகளை நியமிப்பதற்கும் நடவடிக்கைகள் எடுக்கப்படல் வேண்டும். இவ்வாறு நியமிக்கப்படுபவர்கள் தமிழ் மொழியோடு தமிழ் பண்பாட்டு கலாச்சார விழுமியங்களுடனும் பரிச்சயத்தமானவர்களாக இருத்தல் அவசியமாகும். தமிழ் மொழி மூலமான மொழி பண்பாட்டையும் கலாச்சார பண்பாட்டையும் கொண்டவர்களது பல வழக்குகள் தேங்கி கிடப்பதற்கு தீர்வுமாக இந்த நடைமுறை அமையும் என்பது எனது எதிர்பார்ப்பாகும். அத்துடன் அனைத்து நீதிமன்றங்களும் போதிய அளவு மொழிபெயர்ப்பாளர்களை நியமிப்பது குறித்தும் விரைவான நடவடிக்கைகள் மேற்கொள்ளப்பட வேண்டும் என்ற கோரிக்கையையும் இங்கு முன்வைக்க விரும்புகின்றேன். இந்த விடயத்தை நீதி சேவைகள் ஆணைக்குழுவுக்கு இந்த விடயத்தை நீதி சேவைகள் ஆணைக்குழுவும் சாதகமாக பரிசீலிக்க வேண்டும். கடந்த கால யுத்த பாதிப்புகள் மற்றும் தொடரும் இயற்கை அனர்த்த பாதிப்புகள் காரணமாக அதிகம் பாதிக்கப்பட்டுள்ள பகுதிகளை அவதானம் கொண்டும் பின்தங்கிய பகுதிகளை அவதானத்தில் கொண்டும் அப்பகுதிகளுக்கு அதிக அளவிலான நிதியை ஒதுக்கீடு செய்வதற்கு நிதி ஆணைக்குழுவானது நிதி ஒதுக்கீடுகளுக்கான ஏற்பாடுகளின் போது அதிக கவனம் செலுத்த வேண்டும் என்ற கோரிக்கையையும் இங்கு முன்வைக்க விரும்புகின்றேன். அடுத்து தேசிய கல்வி ஆணைக்குழுவானது செயல்திறன் மிக்கதாக செயல்பட்டிருந்தால் இன்று இந்த நாட்டில் நிலவி வருகின்ற பல்வேறு பிரச்சனைகள் தோன்றுவதற்கான வாய்ப்புகள் ஏற்பட்டிருக்காது. குறிப்பாக எமது நாட்டிற்கு அவசியமான கல்வி கொள்கையுடன் செயல்பட்டிருந்தால் எமது நாட்டில் இனங்களுக்கிடையிலான சந்தேகங்கள் முரண்பாடுகள் தொழில் வாய்ப்பின்மை சமூகங்களின் மத்தியில் நாட்டு பற்றின்மை போன்ற பல்வேறு அடிப்படை காரணிகளை அகற்றக்கூடியதாக இருந்திருக்கும். அந்த வகையில் இந்த ஆணைக்குழு தனது பணிகளை மேற்கொள்வதற்கு தவறியுள்ளதென்றே கருத வேண்டியுள்ளது. நமது நாட்டிற்கு தேசிய கல்வி முறை ஒன்று தேவை. ஆரம்பத்திலிருந்தே தமிழ் மாணவர்கள் சிங்கள மொழியை கற்பதற்கும் சிங்கள மாணவர்கள் தமிழ் மொழியை கற்பதற்குமான பலமான ஏற்பாடுகள் அவசியமாகும். இந்த நாட்டில் ஒன்றாக வாழுகின்ற சகோதர மக்களாகிய தமிழ் மக்களும் சிங்கள மக்களும் தங்களது உணர்வுகளை கருத்துக்களை பரிமாறிக்கொள்வதற்காக அந்நிய ஆங்கில மொழியையே பயன்படுத்த வேண்டியிருப்பதும் அதுவும் தெரியாத நிலையில் ஊமைகளாக இருக்க வேண்டிய இருப்பதும் துரவஸ்திரவசமான நிலைமைகளே ஆகும். அந்த வகையில் இந்த நாட்டில் வாழ்கின்ற அனைத்து மக்களும் இலங்கையர்களே என்ற உணர்வினை ஏற்படுத்தும் வகையிலும் நவீன தொழில்நுட்ப உலகின் தொழில் கேள்விகளுக்கும் ஏற்றவாறும் சரியானதும் நிலையானதுமான கொள்கைகளை வகுக்கப்பட்டு எமது கல்வித்துறையினை முன்னேற்றுவதற்கு உழைக்க வேண்டும் என்பதை வலியுறுத்த விரும்புகின்றேன். அத்துடன் அண்மைக்கால பரீட்சைகள் தொடர்பில் ஏற்பட்டு வருகின்ற குளறுபடிகள் மீள ஏற்படாத வகையிலான உறுதியான ஏற்பாடுகளை முன்னெடுப்பதற்கும் ஆசிரியர்களுக்கான ஊதிய மட்டங்களை அதிகரிப்பது தொடர்பிலும் இந்த ஆணைக்குழு அக்கறை காட்ட வேண்டும். தகவல் அறியும் உரிமைக்கான ஆணைக்குழு தற்போது செயல்பாட்டில் உள்ள நிலையில் இது தொடர்பிலான சரியான அறிவுகள் பொதுவாக சாதாரண மக்களிடையே காணப்படாத ஒரு நிலை தென்படுகின்றது. எனவே இந்த ஆணைக்குழு பற்றிய விழிப்புணர்வுகளை பொதுமக்கள் மத்தியில் பரவலாக மேற்கொள்ள வேண்டியது அவசியமாகும். இதற்கு எமது அண்டைய நாடான இந்தியாவின் கேரளா மாநிலத்தை எடுத்துக்கொள்ள முடியும். அங்கு அரசு மேற்கொள்ளுகின்ற அனைத்து பணிகள் தொடர்பிலான நிதி முதற்கொண்டு அனைத்து விவரங்களும் பொதுமக்களின் கவனத்திற்கு கொண்டு செல்லப்படுகின்றன. ஏற்பாடுகள் மிக சிறந்த முறையில் செயல்படுவதன் காரணமாக ஊழல் மோசடிகள் அற்றதொரு ஆட்சி நிர்வாகத்தினையும் முன்னேற்றகரமான அபிவிருத்தியையும் காணக்கூடியதாக இருக்கின்றது. அந்த வகையில் சுயாதீன ஆணைக்குழுக்கள் உட்பட அனைத்து அரசு நிறுவனங்களும் செயற்திறன் மிக்கவையாக செயல்பட வேண்டும். அதுவே இந்த நாட்டு மக்களின் எதிர்பார்ப்பாகும். இதற்கு போதுமான அதிகாரங்களையும் வளங்களையும் வளவாளர்களையும் வழங்க அரசு நடவடிக்கை எடுக்காவிட்டால் மேற்படி ஆணைக்குழுவினால் உரிய பயன்கள் எட்டப்போவதில்லை. எனவே இது தொடர்பில் அரசு மிகுந்த கவனம் செலுத்த வேண்டும். அதே நேரத்தில் யாழ்ப்பாணத்தில் அமைந்துள்ள வடக்கு மாகாண ஆளுநர் செயலகத்தில் ஜனாதிபதி அலுவலகம் ஒன்று திறந்து வைக்கப்பட்டுள்ளதாக கூறப்பட்டது. தற்போது அதன் நிலை என்ன என்பது பற்றி அறிய விரும்புவதுடன் பிரதமர் அலுவலகமானது வடக்கு கிழக்கு மற்றும் மலையக மக்களது பிரச்சனைகளுடன் அன்றாடம் கலந்துரையாடப்படுகின்ற வகையிலானதொரு ஒருங்கிணைப்பிற்கு ஏதுவாக ஏற்பாடுகளை வலுவுள்ளதாக கொண்டிருக்க வேண்டும் எனவும் தெரிவித்து கொண்டு என்னுடைய உரையை முடித்துக் கொள்ளுகின்றேன். நன்றி, வணக்கம்.
ஹனரபிள் அஜித் பி பெரேரா.
கௌரவ சபாபதிமணி, மிராட்டே பிரஜாதந்திரவாதே அப்படி விப்ளவே அக்கத்திக்கரா 2015 ஜனவரி 8 ஏ விப்ளவே யஹபாத் பிரதிபல மிராட்டே ஜனதாவட்டு அத்துதின்னட்டு அவஸ்தா அப்படி சலசலதியில் தீரும். விசேஷம் மூலிக ஐதிவாசிகம் க்ஷேத்ரே இவகேம ராஜ பரிபாலனே சுவாதீனத்வ கின க்ஷேத்ரவல விஷால ஜெயகிரகண அப்புறம் லபாகன ஹக்கியாவை லபுணம் தானமேனி ஆண்டுக்கிரம விவஸ்தா சான்சோதனை ஹரஹா விதாயக ஜனாதிபதி தூரே பலத்தல சலக்கியுத்து பிரமாணேக்கிங் அடுக்கரான்னு மே பார்லிமேந்தூ சமத்துனா எனிசாம பார்லிமேந்துவாத் விதாயக ஜனாதிபதி தூர தத்தர யமாக்காரேக சமதுலிதாவையாக் எத்திகரகான்னட்டு தானமேனி ஆண்டுக்கிரம விவஸ்தா சான்சோதனை ஹரஹா அப்படி சமத்துலா திபிர் அப்போ விசேஷன்ம மதக்கரான்ட்டு அவசியாய் கௌரவ ஜனாதிபதித்துமா ஏ தமந்தூன் பொருந்துவ மத இந்தலா ஏ அவஸ்தாவிதி ஸ்ரேஷ்டாதிகாரணே கெமத்த லபுனனாங் அவசர லபுனனாங் தமங்க பலத்தால சம்பூர்ணே மதஹரின்ட்டு சூதானம் மேலே ஹிட்டியா ஏக அப்படி அகே கரண்டோனே ஏக அப்படி அவங்க தானோ அப்படி ஏ பிலிபந்தவ கரு கலேத்துவத்தி வேணும் எத்துமாட்டு நம்ம ஸ்ரேஷ்டாதிகாரணே கிவே விவஸ்தாவே ආකෘතිය සකස් වෙලා තියෙන විධායක ජනාධිපති ක්‍රමයේ තුල එවැනි තත්වයක් තුල යම් ප්‍රමාණයකට වඩා බලතල අඩු වෙනවා නම් අනිවාර්යයෙන්ම ජනමත විචාරණයක් කරා යා යුතුයි කියන. ඒ නිසා තමයි ගරු ජනාධිපතිතුමා පෞද්ගලිකව බලතල අතාරින්නට කැමති වුණත් පාර්ලිමේන්තුව ව්‍යවස්ථා සංශෝධනයක් සඳහා කැමැත්තෙන් හිටියත් ඒ අවස්ථාවේදී සංශෝධනය කරගන්න බැරි වුණා. ඒ වගේම ඉන්පසුව ගරු අග්‍රාමාත්‍යතුමාත් ගරු ජනාධිපතිතුමාත් මේ රටේ ප්‍රජාතන්ත්‍රවාදය ස්ථාපනය කරන්නට නීති ආධිපත්‍ය ස්ථාපනය කරන්නට ඉමහත් සේවයක් කරලා තිබෙනවා. අපි ඒ පිළිබඳව කෘතඥ වෙනවා. ඒ වගේම අද මේ රටේ ප්‍රජාතන්ත්‍රවාදයේ ඒ ශක්තිමත් කිරීමේ ක්‍රියාදාමය තුළ අපි ආණ්ඩු ක්‍රම ව්‍යවස්ථාව සම්පූර්ණයෙන්ම අලුතෙන් හඳුන්වා දීම සඳහා වැඩ පිළිවෙලට එකතු වෙලා තියෙනවා. අපි දන්නවා මේ පිළිබඳව යම් යම් මතවාදී වෙනස්කම් තිබෙනවා. අපේ හිතවත් මහින්ද සමරසිංහ ගරු ඇමතිතුමා ප්‍රකාශ කළා විධායක ජනාධිපති ධූරය තවදුරටත් පැවතීමේ අවශ්‍යතාවය පිළිබඳ. නමුත් මම හිතන්නේ අපිට මේ අතරමැද තත්ත්වයකට එන්නට ඉඩකඩ තිබෙනවා. පාර්ලිමේන්තුවට වග කියන විධායක ජනාධිපතිවරයෙක් නොවන ජනාධිපති ධූරයක් සඳහා අවකාශය තිබෙනවා. එක අතකින් පාර්ලිමේන්තු ක්‍රමය ශක්තිමත් කරලා ඒ පාර්ලිමේන්තු ශක්තිමත් කිරීමේ ක්‍රියාදාමය හරහා පොරවැස්ය ශක්තිමත් කරන අතර බලය අතනෝමතිකව යෙදවීම වළක්වන්නත් විධායක ජනාධිපති ධූරය තුළ අපි දැකපු ඉතා බරපතල පසුගාමී ලක්ෂණ ඉවත් කරගන්නත් අපිට අවස්ථාව තියෙනවා. ඒ නිසා මම හිතන්නේ නෑ අපි විධායක ජනාධිපති ධූරය තිබිය යුතුයි කියලා කිව්වත් එසේ නොමැතියි කියලා කිව්වත් අපට එකඟ විය නොහැකි තරම් දුරක අපි සිටිනවා කියා. විශේෂයෙන්ම ගරු ජනාධිපතිතුමාගේ ක්‍රියාවන් හැසිරීම සහ එතුමා තමගේ ධූරයේ කටයුතු කළ තියෙන ආකාරය දිහා බැලුවහම මම දන්නවා එතුමා ඒ තාමත් ඒ කැපකිරීම කරන්න සූදානමින් ඉන්නවා. ඒ වගේම පාර්ලිමේන්තුව හැටියටත් අපි අතිමහත් බහුතරයක් අවස්ථා කීපයකදී මේ රටේ ජනතාව අනුමත කරපු මේ ප්‍රතිපත්ති කියන විධායක ජනාධිපති ක්‍රමය වෙනස්කොට පාර්ලිමේන්තුව ශක්තිමත් කරන විධායක බලය ජනතාව අතරින් තේරීපත්වන අමාත්‍ය මණ්ඩලය වෙත සැලකිය යුතු ප්‍රමාණයක් වූ පවරන ක්‍රමවේදයකට අපි ආයතෝ තිබෙනවා. විධායක අගමැතිකම කියලා දෙයක් නැහැ. එහෙම ආකල්පයක් ලෝකෙ තිබිලත් නැහැ. එහෙම ප්‍රතිපත්තියක් ප්‍රායෝගිකව ක්‍රියාත්මක කරන්නත් බැහැ. නිසා විධායක ජනාධිපති ධූරයේ බලතල අඩු කරනවා නම් ඒ බලය ජනතාවගේ ඡන්දයෙන් තේරීපත්වන කැබිනට් මණ්ඩලය වෙතයි පැවරිය යුතු වන්නේ. ඒවට සංවරණ සහ තුලන හරහා යම් සමතුලිතතාවයක් ඇති කරගන්න පුළුවන්. සුරජාතික අයිතීන් ආරක්ෂා කරගන්න, රටේ ඒකීය භාවය රැකගන්න අපි එතින් යා යුතුයි. ඒ වගේම එක්සත් ජාතික පක්ෂය හැටියට ඒකීය රාජ්‍ය ව්‍යුහය ආරක්ෂා කර ගැනීමට කියන ඒ ප්‍රතිපත්තිය තුළ ඉන්නවා. ඒ වගේම බුදුදහමට ඇති ප්‍රමුඛතාවය සඳහන් නමවන වගන්තිය එලෙසම ඒ ආකාරයෙන්ම තැබීමට අපි ප්‍රතිපත්ති මේකඟතාවයක් ඇති කරගෙන තිබෙනවා. ඒ අනුව අපට ඉදිරියට යන්න පුළුවන්. එසේ නොමැතිව හුදු මැතිවරණ ක්‍රමය වෙනස් වීම හෝ එහෙම නැත්නම් ව්‍යවස්ථාවේ තව කොටසක් පමණක් වෙනස් කරලා තවත් 20 වෙනි සංශෝධනයක් වෙනුවෙන් එක්සත් ජාතික පක්ෂය කැමති වෙන්නේ නැහැ කියන කාරණය ඉතාම පැහැදිලි. ඒ අපේ ස්ථාවරය මම හිතන්නේ අපි උත්සාහ කළ යුතු වන්නේ මේ රටේ ජනවාර්ගික සමගිය ඇති කරන්න, බලය උපරිම ලෙස විමධ්‍යගත කරන්න හැකිවන ආකාරයට සිල් දෙන අතර එකමතියක් ඇති කර ගැනීම. ඒ නිසා ඒ වගේම ජනමත විචාරණයකින් මේ සියල්ල සම්මත කර ගැනීම අවශ්‍ය වෙනවා. ජනමත විචාරණයකට යෑමෙන් තොරව ඇතිවන විසඳුමකින් විශේෂයෙන්ම ජනවාර්ගික ප්‍රශ්නය විසඳීමට හැකිවේ කියලා අපිට විශ්වාස කරන්න පුළුවන් කමක් නැහැ. අපි උතුරේ නැගෙනහිර වගේම අනෙක් ප්‍රදේශවල ඉන්න ඒ සියලුම ජනතාවගේ අයිතිවාසිකම් ආරක්ෂා කළ යුතුයි. ඒ වගේම ඒ රට පිළිබඳව ඉතා බරපතල තීරණ ගන්නා විට පාර්ලිමේන්තුවේ 3-2 අනුමැතියට අමතරව මුළු රටම ජනමත විචාරණයකින් අනුමත කළොත් ඒ විසඳුමේ විශ්වාසනීය භාවය ඇති වෙනවා. ඒ විසඳුමේ වැදගත්කම වැඩි වෙනවා. ඒ නිසා ඒ කාරණය පිළිබඳ අපේ ඇති කැපවීම ප්‍රකාශ කරන්න කැමතියි. ඒ වගේම අද සුනිල් හඳුන්නෙත්තු කර මන්ත්‍රීතුමා සඳහන් කරා විගණකාධිපති ධූරය පිළිබඳ කාරණය. මම හිතනවා අපේ ධනමිනි ආණ්ඩුක ව්‍යවස්ථා සංශෝධනය හරහා විගණන කොමිෂන් සභාවක් පත් කළා. එකාතකින් අපි ආණ්ඩුවේ දුර්වලකමක් මෙතෙක් මේ විගණන කොමිෂන් සභාවට අවශ්‍ය බලතල සහිත පනත ඉදිරිපත් කරන්නට නොහැකි වීම. ඒ නිසා අපි මම දන්නවා මේකට යම් ප්‍රතිරෝධයක් තිබෙනවා රාජ්‍ය සේවයේ ඉහළ නිලධාරීන් අතරින්. ඒ ප්‍රතිරෝධය තිබෙන බව පිළිගනිමින්ම ප්‍රායෝගික විසඳුමකට යා යුතු නැත. එසේ නොමැතිනම් මේ රටේ විගණනය පිළිබඳ රාජ්‍ය මූල්‍ය පිළිබඳව මේ පාර්ලිමේන්තුවේ තියෙන පාලනය පළකුත් නැහැ. ඒ වගේම සම්පූර්ණ විගණකාධිපති දෙපාර්තමේන්තුවත් ඒ නිලධාරිනුත් ඉතාම පහළ තැනකට දිගින් දිගට වැටෙනවා අපි මේ පනත ප්‍රමාද කරන සෑම දවසක් නිසා. ඒ නිසා අපි රජයක් හැටියට ප්‍රමුඛතාවයේ දිය යුතුයි කෙසේ හෝ විගණන පනත අපි සම්මත කර ගැනීමට. හැමෝටම එකග වෙන්න බැරි නම් පාර්ලිමේන්තුවට ගෙනල්ලා පාර්ලිමේන්තුවේ ඡන්දේ මොකද්ද වෙන්නේ කියලා බලන්න අවශ්‍යයි. එහෙම නැතුව හැමෝම එකඟ වෙලා පාර්ලිමේන්තුවට එනවා කියන එකත් එක තමයි හොඳම ක්‍රමය. එහෙම වෙන්න බැරි නම් අපි බොහෝ පනත් මේ පාර්ලිමේන්තුවට අරන් වෙලා තියෙනවා. හැමෝම එකඟ වෙන්නේ නැති නමුත් පාර්ලිමේන්තුවේදී විවාදයේදී ඇති කරගන්න එකඟතාවයන් මත සම්මත කරගත්ත පනත් බොහොමයක් තිබෙනවා. දැන් 19 වෙනි සංශෝධනයත් අපි අරන් ආවේ එහෙමයි. 19 වෙනි සංශෝධනය ඉදිරිපත් කරන විට තිබුණු තත්ත්වය නෙමෙයි සම්මත කරගන්න තත්ත්වෙ තිබුණේ. ඒ නිසා ඒ ප්‍රශ්නය පාර්ලිමේන්තුවට විවාදයට සහ තීරණය සඳහා යොමු කිරීමයි අවශ්‍ය වන්නේ කියලා මම කියන්න කැමතියි. ඒ වගේම සුනිල් හඳුරතුමාත් සඳහන් කරා, එතුමාත් කෝප් කමිටි සභාපතිවරයා, ඒ වගේ මම මේ සමාජිකවරයෙක්, මම සතුටු වෙනවා එතුමාව සභාපති ධුරයට යෝජනා කරේ මම. මම සතුටු වෙනවා කෝප් කමිටුවේ ක්‍රියාදාමය ගැන. ඒ සමාජිකයන් සිළු දෙනාටම අපේ ගෞරවය හිමි වෙන්න අවශ්‍යයි. ඒ වගේම කෝප් කමිටුව තුළ ඒ ක්‍රියාදාමය තුළ විතරක් නෙමෙයි පොදුවේ රාජ්‍ය විගණනය පිළිබඳ කාරණයේදී අද ලොකු අවධානයක් යොමු වෙනවා value for money කියන தත්. ඒ කියන්නේ අපි ආයෝජනය කරන මුදලට අපි යොදවන මුදලට වටිනාකමක් ලැබෙනවද කියන කාරණය. විශේෂයෙන්ම දැන් වරදක් සිදු වුණාද, දෝෂණයක් සිදු වුණාද, හොරකමක් වුණාද කියලා පරීක්ෂා කරන එක ක්‍රියාදාමය හුඟක් වෙලාවට ගණකාධිකාරී අධ්‍යක්ෂීම් තියෙන ඒ පිළිබඳ විශේෂඥතාවයක් තියෙන අයට කරන්න පුළුවන්. අර වෘත්තීය විගණකයන්ට කරන්න පුළුවන්. හැබැයි මේ value for money කියන தත්ත්වය ආවම ලෝකෙ හැමතැනම, මේක ඇමරිකා එක්සත් ජනපදයේ වෙන්න පුළුවන්, ඒක ලෝකයේ ඉතා හොඳින් විගණනයන් සිදුවන රටවල් වල විගණකාධිපති දෙපාර්තමේන්තුව තුල එක් එක් විෂය හා සම්බන්ධ විශේෂඥයෝ ඉන්නවා. උදාහරණයක් විදිහට දැන් ඉංජිනේරු විද්‍යාව පිළිබඳ ව්‍යාපෘතියක value for money තියෙනවද කියලා බලන්න ඕන. ඒ පිළිබඳව ඉංජිනේරු විද්‍යාව පිළිබඳ විශේෂඥතාවය ඇති අඩුගාන එක්කෙනෙක් හෝ දෙන්නෙක් ඒ ආයතනය තුල සිටින්නට. මම මේ කියන්නේ ආචාර උපාධි මට්ටමේ සුසුකම් තියන අය. ඒ වගේම ඔය කෝප් කමිටුවත් මත උනා මේ ආර්ථික විද්‍යාව පිළිබඳ විශේෂඥතාවය. අපි බොහෝ දෙනෙක් විශ්වාස කරනවා ගණකාධිකාරීවරුන්ට ආර්ථික විද්‍යාව පිළිබඳ විශේෂඥතාවයක් තියෙනවා කියලා. අපි කවුරුත් දන්න එකම නෙමෙයි කියලා. ඒතර ආර්ථික විද්‍යාව පිළිබඳ විශේෂඥතාවය සහිත, ඒ කියන්නේ ආචාර උපාධි මට්ටමේ සුසුකම් සහිත නිලධාරීන් 7-8 දෙනෙක්වත් විගණකාධිපති දෙපාර්තමේන්තුවේ ස්ථීරසාරව රාජකාරී කළ යුතුයි. ඒ සඳහා අවශ්‍ය කරන ඒ වැටුප් තලයන් අපි සකස් කළ යුතුයි. ඒ වගේම විශේෂම විද්‍යාත්මක ක්ෂේත්‍රවල ඒ වෘත්තීයමය විශේෂඥතාවය නේද. ඒ නිසා මම මේ විගණකාධිපති දෙපාර්තමේන්තුවේ ඉන්න නිලධාරීන්ට ඔවුන් අද පත් වෙලා තියෙන දුෂ්කරතාවය පිළිබඳවන් ඔවුන් කෙරෙහි තියෙන මහත් ගෞරවය සහිතව මම කියන්නේ මේ ආයතනය ශක්තිමත් කරන්න නම් අනෙකුත් වෘත්තීන් හා සම්බන්ධව ඒ විශේෂඥතාවයන් ඇති කරගත යුතුයි. එසේ නොමැතිව එම විශේෂඥතාවයන් නැති බව ප්‍රශ්න කරන විට ඒ ගැන හිත හොඳ කර ගැනීම නෙමෙයි කළ යුතුයි. මම හිතනවා හොඳ හිතින් අපි ඒ ගැන කතා කරන්නේ. ඒ නිසා විගණකාධිපති දෙපාර්තමේන්තුව තුල මේ නවීන විගණන ක්‍රමවේදයන්ට යන්න නම් විගණකාධිපති දෙපාර්තමේන්තුවේ නිලධාරීන්ගේ පරිවැඩි කළ යුතුයි. විගණකාධිපතිවරයාගේ පරිවැඩි කළ යුතුයි. ඒක ලොකු ප්‍රශ්නයක් අද වෙලා තිබෙනවා. අපි ගැන කනගාටු වෙනවා මේ මස වෙලා තිබෙන ප්‍රශ්නයන් පිළිබඳව. ඒ වගේම ඒ දෙපාර්තමේන්තුවේ දෙපාර්තමේන්තුව අනෙක් ආයතන වලින් ඔසවා තැබිය යුතුයි. ඒක මොකද ඒ එවැනි විශේෂඥතාවයක් සහ දක්ෂතාවයක් ඇති අය ආවේ නැත්තම් විගණකාධිපති පාදයට මොනතරම් ස්වාධීනතාවයක් දුන්නත් ඒ විෂානුබද්ධ විශේෂඥතාවය නැත්තම් එය කරගන්න පුළුවන් කමක් නැහැ. ඉන්සවන් විශ්වාස කරනවා ගරු ජනාධිපතිතුමා මේ කාරණා ගැන. කියන්නේ ස්වාධීනතාවෙන් ඔබට ගිහිල්ලා පනතෙන් ඔබට ගිහිල්ලා ඒ දෙපාර්තමේන්තුවේ විශේෂඥයන්ගේ දැනුම වැඩි කරන්නත්, විශේෂඥයන් බඳවා ගන්නත්, විශේෂඥයන්ට රැඳී සිටීමට හැකි වැටුප් තලයක විගණකාධිපති දෙපාර්තමේන්තුව වෙනුවට අලුතෙන් පිහිටවන විගණකාධිපති කොමිෂන් සභාව ශක්තිමත් කරන්නත් කටයුතු කරයි කියලා මම විශ්වාස කරනවා. ඒවගේම අද විශේෂපත්තට අයත්වන අනිකුත් ආයතන අතරින් වැදගත්ම එකක් තමයි අල්ලස්සා දූෂණ විමර්ශන කොමිෂන් සභාව. අල්ලස්සා දූෂණ විමර්ශන කොමිෂන් සභාව ඇති නීති ඉතාම දුර්වල එකක්. මේ ගැන අපි ගොඩක් කතා කරලා තිබෙනවා. මම සූතුවන්ත වෙනවා වර්තමාන අධ්‍යක්ෂ ජනරාල්තුමාට සහ ඔහුගේ කාර්යමණ්ඩලයට ඒ අවශ්‍ය සංශෝධන සහිත කෙටුම්පතක් මේ වෙනුවට ඉදිරිපත් කරලා තිබෙනවා. පාර්ලිමේන්තුවේ නෛතික කටයුතු සහ දූෂණ විරෝධී අධීක්ෂණ කාරක සභාව අපේ අජිත් මානප්පෙරමැතිතුමාගේ සභාපතිත්වයෙන් යුතු මේ පිළිබඳ නිර්දේශ ඉදිරිපත් කරලා තිබෙනවා. අද වෙනකොට ප්‍රමුඛ කාර්යයක් වශයෙන් සලකලා ඒ කෙටුම්පත් සකස් කිරීම නීති කෙටුම්පත් සම්පාදක දෙපාර්තමේන්තුවෙන් සිද්ධ කරනවා. ජනවාරි මාසය වෙනකොට මේ පනත පාර්ලිමේන්තුවට ඉදිරිපත් කරලා ජනවාරි මාසයේ අඩුගානේ අවසානය වන විට මේ නව පනත සංශෝධනය කර ගැනීමට හැකි තත්ත්වයක් ඇති කර ගැනීමට අපි කටයුතු කළ යුතුයි. මෙම අල්ලස්සා දූෂණ නව පනත සම්මත කර ගැනීම ජාතික ප්‍රමුඛතාවයක් ඇති කරුණක් ලෙස සලකා කටයුතු කළ යුතු තිබෙනවා. එනිසා ගරු සභාපතිතුමනි, ඒක වැදගත්ම දෙයක්. ඒ වගේම ඒ අල්ලස් කොමිසම ශක්තිමත් කිරීම, නිලධාරීන් පුහුණු කිරීම, ඒ වගේම ඔවුන්ට අවශ්‍ය කරන ගොඩනැගිලි පහසුකම් සලසා දීම, මේ සියල්ලම සිදුවිය යුතුව තිබෙනවා. ඊට අමතරව මං සතුටින් කියන්න කැමතියි, දැන් මේ කොච්චර පරීක්ෂණ කරත් නඩු හොවෙ නැත්තම් වැඩක් නෑ. අපේ රටේ අධිකරණ ක්‍රමය ඉතාම ප්‍රමාදයි. අපේ රටේ මහාධිකරණයක නඩුවක් විභාග කරන්න සිද්ධිය සිදුවීම ඉඳලා අවසානය දක්වා අවුරුදු 10කුත් මාස 2ක් පමණ කාලයක් ගත වෙන බව නීතිපති දෙපාර්තමේන්තුව කරපු සමීක්ෂණයකින් පෙනී ගිහිලා තියෙනවා. ඒ වගේම අභියාචනා දෙකක් තිබෙනවා. අභියාචනා දෙක විභාග කරන්න අවුරුදු 7ක් යනවා. ඒ කියන්නේ අවුරුදු 17කුත් මාස 2ක් සාමාන්‍ය අගයක්, කියන්නේ ඇවරේජ් එකක් විදිහට ගත වෙනවා මේ නඩුවක් විභාග කරන්න. දැන් මේ තත්ත්වය වළක්වා ගැනීම සඳහා දූෂණ විරෝධී මහාධිකරණයක් ඇන්ටි කරප්ෂන් හයිකෝ ඇති කිරීමට අපේ අල්ලස් හා දූෂණ විරෝධී කාරණා පිළිබඳ විමර්ශනය කරපු අපේ ආංශික අධීක්ෂණ කාරක සභාව කටයුතු කරලා තිබෙනවා. අපි විශ්වාස කරනවා ජනවාරි මාසේ පමණ වන විට ඒ පනතත් අපිට සම්මත කරගන්න පුළුවන් වේ කියලා. මේ වන විටත් කැබිනට් මණ්ඩලය ඒ ප්‍රතිපත්ති අනුමත කරලා තිබෙනවා. ඒ අනුව නඩු කඩිනම් කිරීම පිළිබඳ පැත්තෙන්, විශේෂයෙන්ම මහාධිකරණවල තියෙන ඒ බරපතල නඩු කඩිනම් කිරීම පිළිබඳ පැත්තෙන් ලොකු ප්‍රගතියක් ලැබලා තිබෙනවා. ඒ වගේම ගරු සභාපතිතුමනි, අපිට මේ පාර්ලිමේන්තුවේ අධීක්ෂණ කාරක සභා ඇති කිරීම ගැන, විශේෂයෙන්ම පාර්ලිමේන්තුවේ මේ තිබෙන ක්‍රියාදාමය ගැන අධීක්ෂණ කාරක සභා ඇති කිරීම ගැන ලොකු කතාබහක් ඇති වෙලා තිබෙනවා. දැන් මේ සංකල්පය ඉතාම බැරෑරුම් ලෙස ඉදිරිපත් කරලා මේ අධීක්ෂණ කාරක සභා ඇති කරන්න, ඒ වගේම පාර්ලිමේන්තුවේ අයවැය කාරක සභාවක් ඇති කරන්න ඒ සඳහා ඉතාම උනන්දුවෙන් ගරු වැගමැතිතුමා කටයුතු කරා. ගරු වැගමැතිතුමා ලෝකයේ ඒ ක්‍රියාත්මක වන පාර්ලිමේන්තුවේ ශක්තිමත් පාර්ලිමේන්තුවක් සහිත ඒ ආකෘතියන වල තිබෙන යහපත් ලක්ෂණ ගැන හොඳ අවබෝධයක් තියෙන කෙනෙක්. එතුමා අද වෙනකොට මේ විශේෂයෙන්ම පාර්ලිමේන්තුවේ පසුපෙළ මන්ත්‍රීවරු ශක්තිමත් කරලා තියෙනවා. දැන් අපිට නෛතික කටයුතු සහ දූෂණ විරෝධී ආංශික අධීක්ෂණ කාරක සභාවට මෙරටේ අධිකරණ ක්ෂේත්‍රයේ, ඒ වගේම දූෂණ විරෝධී ක්ෂේත්‍රයේ, ඒ වගේම නීතිපති දෙපාර්තමේන්තුව මේ ආයතන ශක්තිමත් කිරීමට අදාළව ඉතාම බැරෑරුම් වාර්තා ඉදිරිපත් කරලා ඒ වාර්තා ක්‍රියාත්මක කරගන්න පුළුවන්කම ලැබුණේ ගරු වගමැතිතුමා විසින් හඳුන්වා දීපු මේ ආංශික අධීක්ෂණ කාරක සභාවලට මේ දීපු බලවත් වූ බලය නිසා. දැන් ඉස්සර මට මතකයි මීට කලින් මේ පාර්ලිමේන්තුවේ පළමිනි වාරේ මම ඉන්නකොට පසුපෙළ මන්ත්‍රීවරුන් වන අපට මේ ආණ්ඩුවේ කිසිම කටයුත්තක් ගැන බලපෑමක් ඇති කරන්නට හැකියාවක් තිබුණ නැහැ. කතා කිරීම පමණයි බලපෑමක් ඇති කරන්න අපිට අවස්ථාව තිබුණේ. නමුත් අද වෙනකොට ආණ්ඩු පක්ෂයේ වගේම විපක්ෂයේ ගරු මන්ත්‍රීතුමන්ලට දැවැන්ත අවස්ථාවක් ලැබිලා තියෙනවා ආණ්ඩුවේ ඕනෑම විශේෂ ක්ෂේත්‍රයක් ගැන. මම සතුටුවන්ත වෙනවා. දැන් හොඳම උදාහරණේ තමයි විදුලි බල ක්ෂේත්‍රය. දැන් විදුලි බල ක්ෂේත්‍රයේ ප්‍රතිපත්තිමය කාරණා පිළිබඳව පාර්ලිමේන්තුවේ ආංශික අධීක්ෂණ කාරක සභාව විශාල වැඩ ප්‍රමාණයක් කරලා තිබෙනවා. දැන් දිගු කාලීන සැලසුම් ක්‍රියාත්මක කිරීම පිළිබඳ ලොකු විවාදයක් තිබුණා. ශාස්ත්‍රීය විවාදයක් තිබුණා. ඒවා මේ ශාස්ත්‍රීය මට්ටමින් ඔබටත් ගිය. හැබැයි පාර්ලිමේන්තුවේ මේ බලශක්තිය පිළිබඳ ආංශික අධීක්ෂණ කාරක සභාවට හැකියාව ලැබුණා. ඒ දිගු කාලීන ජනන සැලැස්ම පිළිබඳව රජයේ බලධාරී ආයතන සහ විදුලි බල මණ්ඩලයේ ඒ විශේෂඥතාවයේ සහිත වෘත්තීමය ඉංජිනේරුවන්ගේ මතය සලකලා, ඒ වගේම රටේ මතය, ලෝකයේ මතය සලකලා ඒ ප්‍රතිපත්ති ඉදිරිපත් කරා. ඇතරම දැන් මීට කලින් තිබුණු උපදේශකාරක සභාවල අපිට ඒක කරන්න පුළුවන්කමක් තිබුණේ නැහැ. දැන් සමහරව කල්පනා කරනවා මේ උපදේශකාරක සභාව නැහැ. අපේ ගමේ පාර හදා ගන්න, අපේ බෝකුව හදා ගන්න මේ ප්‍රශ්න ටික ඇමතුමත් එක්ක කතා කරන්න අපිට අවස්ථාවක් නැහැ කියලා. දැන් එතන පොඩි ගැටලුවක් තියෙනවා තමයි. හැබැයි ඒ වුණාට මේ ආංශික අධීක්ෂණ කාරක සභාව රාජ්‍ය පාලනය පිළිබඳව මේ රාජ්‍ය පාලනය පිළිබඳව එක පැත්තකින් ප්‍රතිපත්ති සකස් කරනවා, එක පැත්තකින් රාජ්‍ය පාලනය අධීක්ෂණය කරනවා.
විශේෂයෙන්ම ඊයේ දිනේදී අපේ කෝප් කමිටු සමාජිකයෙක් හැටියට මාධ්‍යනුත් විශාල වශයෙන් දනු දීලා තිබ්බා. අපි කෝප් කමිටු සමාජිකයින් හැටියට දුරකථන ගණනාවක් අර්ජුන් අලෝෂිය සමග තිබ්බා කියන එක. මේ අවස්ථාවේදී පැහැදිලි කිරීමක් කරන්න ඕනේ. මගේ නම සඳහන් වෙලා තියෙන හින්දම අර්ජුන් ඇලෝෂියස් ඒ පවුල සමග තියෙන සම්බන්ධතාවය මම ඉපදෙන්නත් කලින් මගේ පියතුමා සමග තිබ්බ සම්බන්ධතාවය. ඒ වගේම එතුමා සමග
honorable member you asked the privilege this matter privilege and
yes.
No point of order.
It's a privilege issue.
ගරු සභාපතිතුමනි, මගේ කතාව අවසන් වීමෙන් පසුව එතුමට වරප්‍රසාද ප්‍රශ්න නගන්න පුළුවන්. මොකද වරප්‍රසාද කාරණේ ප්‍රමුඛ කාරණයක් නිසා අනිත් හැම දෙයකට වඩා
the privilege.
මගේ කතාව මට විනාඩියක් තියෙනවා. මට ගරු සභාපතිතුමනි, දැන් මේ විශේෂයෙන්ම අද ඇති වෙලා තියෙන මේ යහපාලන ආණ්ඩුවේ ක්‍රියාදාමය තුළ ගරු ජනාධිපතිතුමා
ඩෙපුටි මිනිස්ටර් පොලිස් වයින්ඩ් අප්
ගරු අගමැතිතුමත් ජනාධිපතිතුමත් මේ සියලු ආයතන, ඒ කියන්නේ පාර්ලිමේන්තුවයි විධායක ජනාධිපතිවරයයි එකට වැඩ කළ යුතු ක්‍රමවේදයක් සොයාගත යුතු වෙනවා. ඒ වගේම අවබෝධයෙන් වැඩ කළ යුතු ක්‍රියාදාමයක් සොයාගත වෙනවා. ඒ වගේම අපි මේ ක්‍රියාදාමයන් තුළ ලබා දෙන තේ නිදහස, විශේෂයෙන්ම තොරතුරු දැන ගැනීමේ පනතහරහා ලබා දෙන තේ නිදහස, ඒ වගේම පක්ෂපාත ભેදයක් නැතුව ඒ රටේ ඕන කෙනෙක්ට විරුද්ධව අපරාධ පරීක්ෂණයක් කරන්න ලබා දෙන නිදහස. දැන් මේ හරහා ලැබෙන ඒ තොරතුරු වගකීමෙන් පාවිච්චි කිරීමටත් විශේෂයෙන් මාධ්‍ය වලට වගකීමක් තිබෙනවා. ඒ අනුව අපි රටක් විදිහට අපි ඉදිරියට අවිලා තිනවා, රටක් විදිහට අපි ප්‍රතිපත්තිම වශයෙන් ඉදිරියට අවිලා තිනවා, රටක් විදිහට මේ රටේ රාජ්‍ය පාලනය තුළ විනිවිද භාවයක් ඇති කරලා තිනවා, පුරවැසියා ශක්තිමත් කරලා තිනවා, පාර්ලිමේන්තුව අතිවිශාල විදිහට ශක්තිමත් කරලා තිනවා. ඒ ශක්තිය තුළ අපි පක්ෂපාත වලට බෙදෙන්නේ නැතුව අපි සියලු දෙනාම රට ගැන හිතලා මේ රට හදන මාර්ගය තුළ අපිට විශාල අභියෝගයක් තිබෙන නිසා මම විශේෂයෙන්ම නව ආණ්ඩු ක්‍රම ව්‍යවස්ථාවක් විධායක ජනාධිපති ධුරයේ නැති, ඒ වගේම ඡන්ද ක්‍රමයේ වෙනස් කරන, මූලික අයිතිවාසිකම් ශක්තිමත් කරන, බලය විමද්දගත කරන අලුත් ආණ්ඩු ක්‍රම ව්‍යවස්ථාවක් සඳහා ඔබේ අවස්ථාව ගැන මතක් කරමින් මට අවස්ථාව ලබා දීම ගැන ඔබතුමාට ස්තුතිවන්ත වෙමින් අතර වෙනවා. බොහොම ස්තුතියි.
Order please, I suspend the committee till 1 o'clock for lunch.